સજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 24/3/2015. વચનામૃત ગઢડા અંત્ય 34. ભગવાનને વિશે જ વાસના રહ્યાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે.
સંવત 1885ના ચૈત્ર સુધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે બિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાન વિના બીજા માયિક પદાર્થ માત્રને વિશે વાસના ન રહે ને એક ભગવાનને વિશે જ વાસના રહે તેના બે સાધન જણાય છે. એક તો ભગવાનને વિશે પ્રીતિ ને બીજો જ્ઞાને સહિત વૈરાગ્ય. એ બે સાધન છે. તે એ બે સાધન તો જેને અતિશયપણે ન વર્તતા હોય ને ભગવાનનો નિશ્ચય ને વિશ્વાસ તો હોય એવાને પણ એક ભગવાનની જ વાસના રહે ને બીજા પદાર્થની વાસના ન રહે એવો ત્રીજો કોઈ ઉપાય છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ પ્રશ્ન ખરો ને એ બે સાધને કરીને જ એક ભગવાનની વાસના રહે ને બીજા પદાર્થની ન રહે તે ખરું, અને જો એ બે સાધન ન હોય તો એને ભગવાન વિના અન્ય પદાર્થની વાસના ન ટળે માટે જીવતે દુખ્યો વર્તે ને ભગવાનનો નિશ્ચય છે માટે મરે ત્યારે એનું કલ્યાણ ભગવાન કરે, અને ભગવાન વિના અન્ય પદાર્થની વાસના ટાળ્યાના જેમ એ બે સાધન છે તેમ ત્રીજું પણ એક છે. તે શું? તો જેના જેવા નિયમ કયા છે તેમાં સાવધાનપણે વર્તે તે નિયમ કયા? તો એક તો સ્વધર્મ સંબંધી નિયમ. તે કેમ? તો જેમ આત્મનિવેદી સાધુ બ્રહ્મચારીના નિયમ છે તેમજ આત્મનિવેદી ન હોય તો પણ સ્ત્રીને ન જોવાનો નિયમ રાખે તથા સ્ત્રીની વાર્તા ન સાંભળવાનો નિયમ રાખે, એવી રીતે પંચવિષયના ત્યાગ સંબંધી નિયમને દ્રઢપણે સાવધાન થકો પાળે તથા ભગવાનને ભગવાનના ભક્ત તેની દેહે કરીને પરિચર્યા કરે તથા ભગવાનની કથા સાંભળે ઇત્યાદિ નવ પ્રકારની ભક્તિ સંબંધી જે નિયમ તેને પાળે ત્યારે એના મનમાં પણ શુભ સંકલ્પ થવા લાગે. એવી રીતે બે પ્રકારના નિયમમાં જે વર્તે તો તેને વૈરાગ્ય ને ભગવાનને વિશે પ્રીતિ એ બે ન હોય તો પણ તે થાય ને અતિશય બળિયો થઈ જાય ને એને પદાર્થમાં અશુભ વાસના ટળીને એક ભગવાનની વાસના દિવસે દિવસે વૃદ્ધિ પામતી જાય છે. પછી વળી શ્રીજી મહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જે ક્રોધ છે તે શામાંથી ઉત્પન્ન થાય છે? તો પોતાને જે પદાર્થની કામના હોય તથા જેમાં પોતે મમત્વ બાંધ્યો હોય ને તેનો ભંગ કોઈક કરે ત્યારે તેને તેમાંથી ક્રોધ ઉપજે છે, ને કામના જે ઈચ્છા તેનો ભંગ થયો ત્યારે તે કામ હતો તે ક્રોધ રૂપે પરિણામને પામે છે, માટે એનો તો એવો સ્વભાવ જ થયો છે એમાં ક્રોધ ઉપજે, અને એમ થાય તો પણ ક્રોધ ન ઉપજે એમ છે કે નહીં? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે મોટા સાધુ છે તેમણે ભગવાનની આજ્ઞાએ કરીને અથવા શાસ્ત્ર દ્રષ્ટિએ કરીને મહાત્મ જાણીને પોતાની ઈચ્છાએ કરીને અનેક જીવોને ધર્મ મર્યાદામાં રખાવવા અને ભગવાનને માર્ગે ચડાવવા એવો શુભ સંકલ્પ મનમાં ઈચ્છ્યો હોય ને તેમાં પ્રવર્ત્યા હોય ને કોઈક જીવ ધર્મ મર્યાદાનો ભંગ કરીને અધર્મમાં પ્રવર્તે ત્યારે તે મોટા પુરુષને તે જીવની ઉપર ક્રોધ ઉપજી આવે, કેમ જે પોતાનો જે શુભ સંકલ્પ તેનો તેણે ભંગ કર્યો, માટે ધર્મ મર્યાદામાં રાખવાની શિક્ષાને અર્થે તેની ઉપર ક્રોધ કરીને તેને શિખામણ ન દે તો મર્યાદાનો ભંગ થતો જાય ને તે જીવનું સારું ન થાય. માટે એવી રીતે તો ક્રોધ થાય તે ઠીક ને એમાં કાંઈ બાદ નહીં, કેમ જે એવા માર્ગમાં જે મોટા સાધુ પ્રવર્ત્યા તેને આશરીને હજારો માણસ રહ્યા હોય તેને કાંઈક રિસ્ક કરીને કયા વિનાનું કેમ ચાલે, અને ક્રોધ તો ત્યારે ન થાય જેમાંથી ક્રોધ થાય તેનો ત્યાગ કરી દે અને એકાએકી વનમાં ફરતો રહે ત્યારે ક્રોધ ન થાય, પણ એમ તો એમનાથી કેમ કરાય, કેમ જે એમણે તો અનેક જીવને વાર્તા કરીને ભગવત સન્મુખ કરવા ને તેનું જે કલ્યાણ થાય તેનું જે મહાફળ તે શાસ્ત્ર દ્રષ્ટિએ કરીને સમજ્યું છે તથા એવી રીતની જે ભગવાનની આજ્ઞા તેનું મહાત્મ્ય જાણ્યું છે, માટે ક્રોધ થાય તો પણ એ જે પોતાનો શુભ સંકલ્પ તેનો ત્યાગ કરે જ નહીં, અને વળી જેને કોઈક મોટા સાધુ સંગાતે હેત થયું હોય તેને વિશે પોતાના કલ્યાણ થવા રૂપ સ્વાર્થ માન્યો હોય ને એમ જાણતો હોય ને જે આ સાધુથી જ મારું સારું થશે એવો જે હોય તેને ક્રોધનો સ્વભાવ હોય તો પણ તે મોટા સાધુ ઉપર એને કોઈ દિવસ ક્રોધ ન થાય ને એ ક્રોધને મૂકી જ દે એમ પણ ક્રોધ જાય છે. અને પદાર્થના લેણદેણ સારું તે તુચ્છ પદાર્થને અર્થે જે સાધુ સંગાથે ક્રોધ કરે છે તેને તો સાધુનું મહાત્મ તથા સાધુનો જે આવી રીતનો માર્ગ તે સમજાયો જ નથી ને સમજાયો હોય તો તુચ્છ પદાર્થ સારું ક્રોધ કરે નહીં અને બુદ્ધિમાન હોય સમજ્યું હોય ને તુચ્છ પદાર્થ સારું સાધુ સંગાથે ક્રોધ કરે તો તેની બુદ્ધિ રાજાના કામદારના જેવી વ્યવહારિક જાણવી પણ સાધુપણાની બુદ્ધિ એને આવી જ નથી એમ સમજવું. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા અંત્યનું 34મું જે તે થયું.
સ્વામીની વાતો પ્રકરણ 9 સર્વદેશી સમજણ
વાત 282 સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે અભિનિવેશ થાય ત્યારે ગુરુ તથા શાસ્ત્ર કહે તો પણ ન માને ને જે નથી કરવું તેના ક્યાં સંકલ્પ થાય છે. ભૂખે મરી જવાય પણ કોઈને વિષ્ટા છાણ ખાવાનો સંકલ્પ થતો નથી. માટે વિષયમાં રાગ છે તો જ સંકલ્પ થાય છે. પણ ખરેખરો સમાગમ થાય તો કસર ન રહે. કલ્યાણભાઈના ખેતરમાં ધ્રોહ થઈ ગઈ હતી. તે 3 વર્ષ સુધી ઘેર જ આવ્યા નહીં ને ખેતરે રહી ધ્રોહ કાઢી ચોખ્ખું કર્યું. તેમ આપણે પણ આ સાધુના સમાગમમાં રહીને લઈ મણશું ત્યારે જ વિષયના ધોરી મૂળ કપાશે. વાત 283 સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે એક જણે સંઘ કાઢ્યો ત્યારે સાહુકારને ત્યાં ધન મૂક્યું ને તીર્થે ગયો. સાહુકારે દ્રવ્ય આડાવળું કરી નાખ્યું ને પાછો આવ્યો ત્યારે માગ્યું તો કહે દ્રવ્ય કેવું લાવો નામું ઠામું હોય તો. પછી તે ઉદાસ થઈ ગયો ને ગામમાં આડાવળા આંટા દેવા માંડ્યો. તે એકવાર તળાવની પાળે અણોસરો થઈ બેઠો હતો ત્યાં એક બાઈએ પૂછ્યું જે આમ કેમ થઈ ગયા છો તો કહે આમ થયું છે. પછી તે બાઈ કહે જે આ ગામમાં એક ખંજ છે તેની પાસે જાઓ તો તે અપાવશે. પછી ખંજને ઘરે જઈ વાત કરી તો કહે હું સાહુકારને ત્યાં જાઉં છું ને હું બેઠો તે વખતે તમે તમારું દ્રવ્ય માગજો. પછી ખંજ થઈને સાહુકારને કહે જે મારી તિજોરીઓ તમારે ત્યાં મૂકવી છે તે રાખશો તો કહે હા. ત્યાં પેલો આવ્યો ને કહે શેઠ અમારું દ્રવ્ય ક્યાં છે તો કહે જાઓ વખારમાંથી લઈ લ્યો. એટલે તે લઈને ચાલતો થયો ત્યારે ખંજે સાહુકારને કહ્યું જે અમારે જવાનું આળસ્યું છે એમ કહી ઉઠીને ચાલતો થયો. વાત 284 સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે દેહનું રક્ષણ કરીએ છીએ ને વિષયનું સંપાદન કરીએ છીએ. તે બાવળને વાડ કરીએ છીએ પણ ઝીણાભાઈની ફેટે કટકો ખટકો રહેતો નથી. જે રખે ભગવાન વિના બીજાના બંધન થાય. વિષયમાં દુઃખ દેખાતું નથી. ચિંતામણી નાગણી વચ્ચે પડી હોય તેને લીધાનું મન થાય નહીં. તેમ વિષયમાં દુઃખ દેખાય તો વિષય ભોગવી શકાય નહીં. માટે જેને ભગવાન જોવા હોય તેને બીજું જોવું નહીં. ઘનશ્યામદાસજી 4 વાગે ધ્યાન કરતા હતા. તે ધ્યાનમાં મોટા માથાવાળી ભેંસ સાંભળી. ત્યારે અમે કહ્યું જે ઘનશ્યામદાસ અત્યારે ભેંસ પાસે શું કામ છે. ત્યારે કહે તું કાણું નાખો છું હું તો ધ્યાન કરું છું. ત્યારે અમે કહ્યું દાદા ખાચરની મોટા માથાવાળી ભેંસને સંભાળો છો ને વળી તૂતનું કહો છો. ત્યારે અમને હાથ જોડીને કહ્યું જે હું તમને આજ સુધી ખંડિયો સમજતો હતો પણ તમે તો ચક્રવર્તી ખરા.
મન કી વૃત્તિ એક હે ભાવે તહા લગાવ ચહો તો હરિ કી ભક્તિ કરો ચાહે તો વિષય કમાવ. એક મિયાનમાં 2 તલવાર ન સમાય. રામ ત્યાં નહીં કામ કામ ત્યાં નહીં રામ તુલસી દોનું નવ રહે રવિ રજની એકઠા.
ભગવાનમાં રહેવું હોય તેને બીજું જોવાય નહીં ને અડાય નહીં. તે ઉપર મુક્તાન સ્વામી આનંદ સ્વામીને મીણબાઈની વાત કરી. વાત 285 સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરીજે. આ પ્રગટના ઐશ્વર્ય જોયા એટલે બીજી વાત નજરમાં આવે નહીં. પરમ ચૈતન્યાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીનો મહિમા સમજીને વાતો ઉતારી, માટે આજે કારખાનું તે અલૌકિક છે. પ્રભુવાનંદ સ્વામી માંદા પડ્યા ત્યારે અમે તેમની સેવામાં રહ્યા હતા. પછી મૃત્યુ ટાણે તેમને પૂર્વની સ્મૃતિ થઈ એટલે બોલ્યા, અરે આ બ્રહ્માંડની ઉત્પત્તિ મેં કરી છે, એવો હું માર્કંડ ઋષિ. તે મુને એવી રીતે સાધુ કરીને ગોળા ખવડાવ્યા ને જગતના અપમાન સહન કરાવ્યા. હું તો આ બ્રહ્માંડ લઈને ઉડી જાવ એવો છું. પછી અમે કહ્યું કે તમે તો એક બ્રહ્માંડનું કહો છો, પણ આ સત્સંગમાં તો અનંત બ્રહ્માંડને લઈને ઉડી જાય એવા છે, માટે ચાલવા માંડો. એમ કહીને દેહ મુકાવી દીધો. પ્રભુતાનંદ સ્વામીને દેહથી જીવ જુદો પડી ગયો. પછી તે કહે જે અરે આ મડા પાસે બેસીને કેમ જમો છો, એમ વઢ્યા ને સેજળવાળો મોના દવે પણ એમ કહેતો, જ્યારે બ્રાહ્મણ થઈને આ મડું ઘરમાં પડ્યું છે ને કેમ જમો છો. તે બજર પાલી સૂંઘતો પણ તેને આત્મા દેહથી નોખો દેખાતો હતો. તે મસાણિયા ખુમાણને સત્સંગ કરાવવા સારું મહારાજે એમ કર્યું હતું. પછી મોનો દવે માંદો પડ્યો ત્યારે તેણે કહ્યું કે આજથી આઠમે દિવસે મહારાજ મને તેડવા આવશે. તે આઠમે દિવસે મહારાજ તેડી ગયા. તે જોઈને માણસિયા ખુમાણને સત્સંગ થયો. વાત 286. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે સંવંત 1918 ના શ્રાવણવદી અષ્ટમીને દિવસે સ્વામીએ વાત કરી છે. સદાય એકટાણું ખવાય નહીં ને વ્રતે કરવું નહીં, પછી શેનું શુદ્ધ રહેવાય ને મન પણ કેમ સ્થિર રહે. ત્રણ દેહ નાશ કરીને ભજન કરવું, હલવું નહીં, સંકલ્પ કરવો નહીં ને ઊંઘવું નહીં. પછી ભજન કરવું વ્યવહારનું ને આ લોકનું હાલરૂ ફરે છે, બે વાતે રાડ નખાય છે. તે એકટાણું જમવું ને જીભે અખંડ રટણ કરવું. એકટાણું ખાવું તે સાત્વિક તપ કહેવાય. આંખ કાન આદિ નિયમમાં નહીં હોય તો દુઃખ થશે. એક સાત્વિક તપ ન થાય ને બીજું ત્રણ દેહને ઘસારો લાગે એવું ભજન ન થાય. સર્વને પૂજ્ય થયા પણ પંડના જહ્યામાં શાંતિ નહીં. ભગવાનના ખોળામાં બેઠા ને રોતા ભાળ્યા, માટે સાધુ થયા વિના શાંતિ નથી. આપણે સંસાર મેલીને આવ્યા ત્યારે સંન્યાસી થયા, તે તો દેખવા માત્ર થયા, પણ સંન્યાસીની દીશ તો ન આવે. તે તો જ્યારે સ્ત્રી ને ધનનો અતિશય ત્યાગ કરે ને હૈયામાં તેનો અંકુર પણ ન ઉઠે ત્યારે તે પૂરો સંન્યાસી કહેવાય. પછી પરમંશ થાવું તે પરમંશ કેને કહેવાય, તો સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહ, જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા, તથા રજોગુણ તમોગુણ ને સત્વગુણ એ સર્વથી વ્યતિરેક એવો જે પોતાનો જીવાત્મા, તેને નોખો માની અક્ષરરૂપ થઈ ને મહારાજનું ધ્યાન કરે ત્યારે તે પરમંશ કહેવાય. નિજાત્માનમ બ્રહ્મ રૂપમ એ શ્લોકમાં કહ્યું છે, એવું ન થવાય ત્યાં સુધી કસર જાણવી. વાત 287. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે. આનંદ સ્વામીએ પૂર્વ મણિકર્ણિકાનો ગાંઠ બંધાવ્યો હતો ને આ દેહ મહારાજ મળ્યા તો પણ પ્રકૃતિ ન મેલી. તે શું જે મહારાજ સારું ભારે ભારે પોશાક ગ્રહસ્થ પાસેથી પૈસા માગીને પોતે કરાવી લાવે, તે સાધુના માર્ગમાં શોભે નહીં. બીજું, રઘુવીરજી મહારાજની મરજી વગર ભરૂચનું મંદિર કરી મૂર્તિઓ પધરાવી ને રઘુવીરજી મહારાજ પ્રતિષ્ઠા ઉપર ન ગયા તેથી રિસાઈને અમદાવાદ ગયા ને હરિજન પાસેથી માગી માગીને જેતલપુરનું મંદિર કર્યું.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 21. પ્રગટ. કાર્યાણીમાં શ્રીહરિ વાત કરવા લાગ્યા, આ પૃથ્વી પર અમે પ્રગટ હશું ત્યાં સુધી અધર્મનું જોર લેશ માત્ર ચાલશે નહીં. અમારી આગળ અધર્મ થરથર ધ્રુજે છે. સૂર્ય આગળ અંધારું કેવી રીતે ટકી શકે? હિરજીભાઈ કહે, તમે સાચી વાત કહી, તમે પ્રગટ થયા છો, તે દિવસથી શરણે આવેલા અપાર જીવોનો ઉદ્ધાર થયો છે, પણ તમારા પછી એવી પુનિત કલ્યાણની રીત કેવી રીતે ચાલશે તે કહો. ત્યારે શ્રીહરિ કહે, તમે જે રીતે વિચાર્યું તેનો વિચાર અમે નિત્ય કરીએ છીએ, આ જ રીતે કલ્યાણનો માર્ગ અમારા પછી પણ ચાલુ રહેશે, અને તો જ અમારું આ લોકમાં આવ્યું સાર્થક કહેવાયને. કલ્યાણની પરંપરા ન રહે તો પ્રગટ થયાનો અર્થ રહે નહીં. કલ્યાણનો આવો જ પ્રવાહ ચાલશે, એમાં તલભાર પણ મિથ્યા જાણશો નહીં. કલ્યાણના પ્રવાહ માટે નિયમની એક સડક અમે બનાવી છે. બધા શાસ્ત્રોમાંથી સારરૂપ મોક્ષ પરાયણ વચન શોધીને તે સડકમાં જડી દીધા છે, અને તેમાં વિઘ્નરૂપ અધર્મી ગુરુ અસત્પુરુષની ઓળખાણ કરાવીને કુમાર્ગ પણ દેખાડી દીધા છે, અને સત્પુરુષના સંગરૂપી અનુપમ મોક્ષ માર્ગ બતાવ્યો છે. તેથી બ્રહ્માંડ રહે ત્યાં સુધી કલ્યાણનો પ્રવાહ ચાલશે. અમારા વચન તે અમે છીએ. હરિજન થઈને સત્સંગની રીત બહાર ચાલશે તેનો ઉદ્ધાર થશે નહીં. ભગવાન અને ભગવાનના સંતો ભક્તોને જે દિવ્ય જાણશે અને તેની સેવામાં ક્યારેય મન ચોરશે નહીં ને પોતાનો દોષ જોતો રહેશે તેનો ઉદ્ધાર થશે, પરંતુ પોતાને અધિક માનશે અને બીજાને તુચ્છ સમજશે ને તે જ્ઞાની ત્યાગી ને ધ્યાની હશે તો પણ તેના કલ્યાણમાં ફેર છે. સંત હરિભક્તના ચરણની રજ પોતાને સમજે ને નિષ્કપટ વર્તે તેનો નિશ્ચય મોક્ષ થાય છે. લોયામાં શ્રીહરિએ સંતોને વાત કરતા કહ્યું, જેને સાચો સત્સંગ મળે છે તે પૂર્ણમાસીના ચંદ્રની પેઠે સતત વૃદ્ધિ પામ્યા કરે છે. જ્યાં ભગવાન અને ભગવાનનું ધામ રહ્યું છે ને ભગવાનના ભક્તોનો મહિમા પણ અપાર છે, એવા સત્સંગની તોલે અનંત કોટી બ્રહ્માંડ આવતા નથી, કેમ કે એ અનંત કોટી બ્રહ્માંડનું સુખ આ સત્સંગના સુખ આગળ લૂખું છે. નારદ, શુક, સનકાદિક, ઉદ્ધવ, હનુમાનજી જેવા ભક્તો આ પ્રગટ ભગવાનના સુખ પાસે અનંત કોટી બ્રહ્માંડના સુખને મળતુલ્ય સમજે છે. અંકલેશ્વરમાં શ્રીહરિએ કહેલી વાત મુક્ત મુનિએ ઉત્તમ રૂપને કહેતા કહ્યું, અજામિલને અજાણતા પણ સાચા સંતનો સંગ થયો ને તેની સેવા કરી તો એના જીવનો ઉદ્ધાર થયો છે. પિંગલા જેવી વેશ્યા પણ દત્તાત્રેયનો યોગ થવાથી તરી ગઈ. યવન, ગીધ, કંક, વાનર જાતિ કે શ્વપચ પણ પ્રગટ ભગવાન કે તેમના સત્પુરુષના યોગે ભવપાર થયા છે. ભગવાન કે સત્પુરુષના યોગ વિના ચહાય તેટલા ગ્રંથ ભણે કે વેદ ભણે તો પણ તે શબ્દતુલ્ય છે. કાષ્ઠ અને પથ્થરમાં અગ્નિ રહ્યો છે એ વાત સાચી, પણ પ્રગટ અગ્નિ વિના કાર્ય સરતું નથી, તેમ પ્રગટ ભગવાન કે પ્રગટ સત્પુરુષ વિના જીવોનો મોક્ષ ક્યારેય થતો નથી. સત્ય માર્ગ પર ચાલવે કરીને સત્પુરુષ ઓળખાય છે. સૂર્ય ઉગે તેનો પ્રકાશ ચારે દિશામાં પ્રસરે, પણ ઘુવડ તેને જીવનભર દેખી શકતા નથી, સૂર્યના પ્રતાપની તેને પરખ જ નથી, તેમ શ્રી હરિનો પ્રતાપ પ્રગટ છે. તેને જેમ છે તેમ જે નથી જાણતા તે બુદ્ધિમાન હોવા છતાં બુદ્ધિ વિનામાં ખપે છે. મુક્ત મુનિએ ઉત્તમ નૃપને શ્રી હરિની પ્રસાદી તુલ્ય વાર્તા કહેતા કહ્યું, શ્રીહરિ કહેતા, સત્ય વાતનું આચરણ જ્યાં થતું હોય ને જીવનું અજ્ઞાન ટાળે ત્યાં ધર્મવંશ જાણવો, જેનામાં ધર્મવંશ છે તેનામાં ભગવાનનું પ્રગટપણું માનવું. અજ્ઞાન ટારત જેતી બાતા ધર્મવંશ હિ તેતી રહતા, ધર્મવંશ કી બાત રહે જામે પ્રગટ ભગવાન રહત તામે. અધર્માચરણ થતું હોય ત્યાં ભગવાન ક્યારેય રહેતા નથી, એવા તીર્થ કે ધામ પણ ભગવાન વિનાના જાણવા, પૂર્વે કહેલો ધર્મવંશ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ ગુણો જેને રૂચે તેને આ વાત દેખ્યામાં આવે છે। ભગવાનના નિવાસ વિના સત્ય વાત પણ રૂચતી નથી, ને એટલે જ જીવને દુઃખ મટતું નથી। આવી વાત શ્રી હરિ હરિજનો ઉપર હેત લાવીને બહુ વાર કરતા, જે મુખે કહેતા પાર આવે તેમ નથી।
પ્રગટ ગુરુ હરિ હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય।
તારીખ 20/12 પૂજાબાદ કોષ્ટી અને દેશ મધ્ય 28 નિરૂપણ પરમ પૂજ્ય સ્વામીજી।
યોક્તમેવ સહજા નંદમ ચ વંદે સદા। એકાદશીનો શુભ દિવસ। 10 ઇન્દ્રિયોને 4 અંતકરણથી શુદ્ધ સાત્વિક વ્યવહાર કરવો, એમનામ એકાદશી। મધ્યનું 8 આંખે કરીને યોગ્ય જોઈએ, ભગવદ ભાવ કાને કરીને યોગ્ય સાંભળીએ, ભગવદ ભાવ જીભે કરીને યોગ્ય બોલીએ, 10 ઇન્દ્રિયોનો આહાર સાત્વિક જોઈએ, મને કરીને પ્રોપર સારા જ વિચારો કરીએ, બુદ્ધિ કરીને સારા જ નિર્ણય લઈએ, ચિત્તે કરીને સારું ચિંતન કરીએ, અહંકારે કરીને હું ભગવાનનો ભગત છું એ ખુમાવી જોઈએ, હું કંઈક છું એ તો અજ્ઞાન છે, હું સમજુ છું અજ્ઞાન છે, હું બુદ્ધિશાળી છું અજ્ઞાન છે, આ મારું છે અજ્ઞાન છે, હું ભગવાનનો ભક્ત છું, ભગવાન મારા ને હું ભગવાનનો, એવો વિચાર એકાદશીના દિવસે સ્થિર કરવા માટે એક ધારો પ્રયત્ન કરવો। યુવાન એનું નામ કહેવાય જેને ભગવત નિષ્ઠાની કુમારી અને ચેતનાને વિશે એકધારી રહે, તે હૈયાને વિશે અનંત પ્રકારની કુમારીઓ રહેતી હોય, અનંત પ્રકારની સમજણ અનસમજણો રહેતી હોય, આપણી એક જ સમજણ, બીજી કોઈ સમજણ નહીં, હું ભગવાનનો ભગવાન મારા, પ્રાર્થના કરીએ મહારાજ નાવી દેજો, હું અત્યારે તમને સમજાવું છું। મધ્ય 28 ભગવાન સ્વામિનારાયણે આ વચના વ્રતમાં સરસ વાત એક કરી, અદ્વિતીય વાત કરી, અદભુત વાત કરી, અનુપમ વાત કરી। સૂત્રો હમણાં વાંચું છું, પ્રભુએ વાત કરી, હું ભગવાનના ભગતનો ભક્ત છું એ જ મારો ભગવાન બનો છું। પ્રભુએ એવું નથી લખ્યું આ પ્રકારે વર્તે એને જ હું ભક્ત કહું ને એને હું થવું, એવું નથી લખ્યું। વતના તો કેટલું સરસ લખી નાખ્યું, અહીં આપણે ભક્તની ડેફિનેશન એટલી લેવાની છે। કદાચ વિચારો ભજન ન કરતો હોય, કોઈ દૂર ખૂણામાં સદભાવ હોય, ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર બિરાજમાન છે, સરસ કામ કરી રહ્યા છે, એવો કોઈક સદભાવ કોક ખૂણામાં હોય, કર્ણાટક હોય કે આંધ્ર, કેરાલા હોય કે યુપી, પાકિસ્તાન હોય કે ચાઇના, પ્રભુની નિષ્ઠા, પ્રભુના સ્વરૂપને વિશે સદભાવ, પ્રભુના કાર્યને વિશે સદભાવ, એવો કોઈ પણ સેવક હોય, પ્રભુએ એના માટે બોલી ઉઠ્યા સહજતાથી, હું મારા ભક્તનો ભક્ત છે, એ જ મારું ભગવાન બનશે. હું થોડો થોડો સમજાવું છું. બીજું એક સૂત્ર છે, માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું, જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા કરવી છે. વાક્ય બરોબર વિચારજો, જેમ અમારો નિશ્ચય છે તેમ જ તમારે પણ નિશ્ચય કરવો. બે વખત જ શબ્દ આવી ગયો, ફરી વાંચો. માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારો, આપણને કહે છે જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા કરવી છે, અને જેમ અમારો નિશ્ચય છે તેમ જ તમારે પણ નિશ્ચય કરવો. સેવા ઉપર કેટલો ભાર દીધો, તે પરમ રહસ્ય છે અને તે સારનું પણ સાર છે. ભગવાન સ્વામિનારાયણ ત્રીજી વાત કરે છે, સર્વેનું શ્રવણ સર્વે શાસ્ત્રોનું, પૃથ્વી ઉપર જેટલા ધર્મશાસ્ત્રો રચાયા એ સર્વેનું શ્રવણ અમે કર્યું, તે સર્વેનું શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે તે પરમ રહસ્ય છે. સારનું પણ સાર છે, બે શબ્દ આવ્યા, પરમ રહસ્ય સારનું પણ સાર, બંનેનો ભાવ જુદો છે. પછી હું સમજાવીશ, સારનું પણ સાર મેટ્રિન્સ, પછી પરમ રહસ્ય. ઓક્સિજનની જેમ અનિવાર્ય મૂકી દીધું, પરમ રહસ્ય અનિવાર્ય. ગમે ત્યારે આજે વાતને સમજો, અજા જન્મ પછી સમજો, સમજવાની તો આ એક જ વાત છે.
આત્મીય સમાજની જય જય જય.